એકત્ર જ્ઞાનોગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આપ સૌનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણા ભવિષ્યને આપણે કેવી રીતે જીવીએ અને કામ કરીએ છે એ બધું સતત બદલી રહ્યો છે, રોબોટિક્સ.
અને આ જે ચર્ચા છે એના માટે આપણે આધાર લઈ રહ્યા છીએ એલેન વિનફિલ્ડના રોબોટિક્સ પરના બે મહત્વના પુસ્તકોના સારાંશનો. વિનફિલ્ડ આમ જુઓ તો આ ક્ષેત્રના ખાલી નિષ્ણાત નથી, પણ એ ખૂબ જ વિચારશીલ નૈતિક ચિંતક પણ છે.
બરાબર. એટલે અમારો હેતુ એ છે કે રોબોટિક્સની આ જે થોડી ગૂંચવાળાભરી દુનિયા છે એને થોડી સરળ બનાવીએ, એની સાચી ક્ષમતાઓ શું છે, મર્યાદાઓ શું છે એ સમજીએ, અને ખાસ કરીને જે નૈતિક અને સામાજિક સવાલો ઊભા થાય છે ને એના પર થોડો વિચાર કરીએ.
હા, કારણ કે આજકાલ જુઓ તો ઓટોમેશન, એઆઈ, નોકરીઓ પર અસર, આ બધી વાતો આપણે સાંભળીએ જ છીએ.
એટલે રોબોટિક્સને સમજવું ખરેખર હવે જરૂરી બની ગયું છે.
ચોક્કસ. વિનફિલ્ડ પોતે જ કહે છે કે આ વિષય હવે ખાલી ટેકનોલોજીના જાણકારો માટે નથી રહ્યો, દરેક જાગૃત નાગરિક માટે જરૂરી છે, કારણ કે આ ટેકનોલોજી આપણા જીવનના લગભગ દરેક પાસાને સ્પર્શવાની છે. તો ચાલો શરૂ કરીએ આ રસપ્રદ વાતચીત.
તો તમે કહ્યું એમ આપણા આજના માર્ગદર્શક છે એલન વિનફિલ્ડ. થોડું એમના વિશે કહો ને, કોણ છે તેઓ અને આ વિષય પર એમની વાત શા માટે આટલી વજનદાર ગણાય?
એલન વિનફિલ્ડ યુનિવર્સિટી ઓફ ધ વેસ્ટ ઓફ ઇંગ્લેન્ડ બ્રિસ્ટોલમાં રોબોટ એથિક્સના પ્રોફેસર છે. પણ વધારે મહત્વની વાત એ છે કે તેઓ ખાલી થિયરીની વાતો નથી કરતા, એ પોતે બ્રિસ્ટોલ રોબોટિક્સ લેબોરેટરીના સહસ્થાપક છે.
ઓહ
હા, અને આ લેબ યુરોપની સૌથી મોટી રોબોટિક્સ લેબમાંની એક ગણાય છે.
એટલે કે એ ખરેખર રોબોટ્સ બનાવે છે, એના પર પ્રયોગો કરે છે, તો એમને એકદમ અલગ જ દૃષ્ટિકોણ મળતો હશે.
બિલકુલ. એમને કોગ્નેટિવ રોબોટિક્સ એટલે કે રોબોટ્સ કેવી રીતે વિચારે છે, પછી સ્વોર્મ રોબોટિક્સ એટલે ઘણા નાના રોબોટ્સ એકસાથે મળીને કામ કરે એ, અને એઆઈના સામાજિક પાસાઓનો આમ જુઓ તો 3 દાયકાથી પણ વધુનો અનુભવ છે. પણ એમની ખરી ખાસિયત શું છે ખબર છે? એ ટેકનોલોજી બનાવવાની સાથે સાથે જ એના નૈતિક અને સામાજિક પરિણામો પર બહુ ઊંડો વિચાર કરે છે. તેઓ રોબોટ એથિક્સના શરૂઆતના વિચારકોમાંના એક છે.
એટલે એક રીતે ઇનસાઇડર પણ ખરા, જે ટેકનોલોજીને અંદરથી સમજે છે, અને આઉટસાઇડર પણ જેની સમાજ પર શું અસર થશે એનું વિશ્લેષણ કરે છે. બંને ભૂમિકા એક જ વ્યક્તિમાં.
હા બરાબર. અને આ જ દૃષ્ટિકોણ એમને એવી ક્ષમતા આપે છે કે તેઓ ટેકનિકલ રીતે સચોટ પણ હોય અને સાથે સાથે સામાજિક અસરોની ઊંડી સમજ પણ રજૂ કરી શકે. તેઓ આમ જવાબદાર રોબોટિક્સના ખૂબ હિમાયતી છે અને સરકારોને, આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને સલાહ પણ આપે છે.
સારું. તો વિનફિલ્ડ આ પુસ્તકો દ્વારા મુખ્યત્વે શું કહેવા માગે છે? એમનો મુખ્ય સંદેશ શું છે રોબોટિક્સ વિશે?
વિનફિલ્ડનો જે મુખ્ય તર્ક છે ને એ છે કે રોબોટિક્સ ખાલી એક નવી ટેકનોલોજી નથી, ના, એક એવું મૂળભૂત પરિવર્તન છે જે આપણે કેવી રીતે જીવીએ છીએ, કામ કરીએ છીએ, સમાજને સમજીએ છીએ એ બધું બદલી નાખશે. તેઓ ખાસ ભાર મૂકે છે કે આપણે જે સાયન્સ ફિક્શનની કલ્પનાઓ છે ને, સારી અને ખરાબ બંને, એનાથી થોડું પર જઈને રોબોટિક્સની જે વાસ્તવિકતા છે એને સમજવાની જરૂર છે.
એટલે કે જે બધો હાઇપ છે અથવા તો જે ડર છે એનાથી દૂર જઈને રોબોટ્સ ખરેખર શું છે અને શું કરી શકે છે એની એક સ્પષ્ટ સમજ મેળવવી એમને.
બરાબર. અને તેઓ એ પણ સમજાવે છે કે રોબોટિક્સની સફળતા ખાલી એની ટેકનિકલ ક્ષમતા પર આધાર નથી રાખતી, પણ આપણે એના માટે કેવા નિયમો બનાવીએ છીએ, કેવી નૈતિક માર્ગદર્શિકાઓ નક્કી કરીએ છીએ, કેવી સામાજિક નીતિઓ ઘડીએ છીએ એના પર પણ એટલો જ આધાર રાખે છે.
ઓકે.
આ પુસ્તકોનો મુખ્ય હેતુ સામાન્ય લોકો માટે રોબોટિક્સને સરળ બનાવવાનો છે, એની ક્ષમતાઓ, મર્યાદાઓ અને ખાસ કરીને જે સામાજિક આર્થિક અસરો છે એને સમજાવવાનો છે.
એમણે એક મૂળભૂત ખ્યાલ આપ્યો છે જે તમે કીધું એમ, રોબોટ કેવી રીતે કામ કરે છે સમજાવે છે. સેન્સ, થિંક, એક્ટ, એ શું છે જરા સમજાવશો?
હા, આ છે ને રોબોટની કાર્યપ્રણાલીનો એકદમ સાર છે. રોબોટ શું કરે? પહેલા એના સેન્સર્સ હોય, જેમ કે કેમેરા, માઇક્રોફોન, બીજા સેન્સર. એનાથી આસપાસના વાતાવરણને અનુભવે છે, એટલે કે સેન્સ.
ઓકે.
પછી જે માહિતી મળી એનું એ વિશ્લેષણ કરે છે અને એના આધારે કોઈ નિર્ણય લે છે, એટલે કે થિંક. અને છેલ્લે એ નિર્ણય પ્રમાણે એના જે એક્ચ્યુએટર્સ હોય, જેમ કે મોટર, હાથ, પૈડા, એના દ્વારા કોઈ કાર્ય કરે છે, એટલે કે એક્ટ. સેન્સ, થિંક, એક્ટ. આ એકદમ સરળ માળખું છે, પણ લગભગ દરેક રોબોટને લાગુ પડે, ભલે ને તે ગમે તેટલો જટિલ કેમ ના હોય.
અને આ બધાની વચ્ચે વિન્ડફિલ્ડના મતે સૌથી મોટો પડકાર કયો છે? આપણે શું ધ્યાન રાખવાનું છે?
જુઓ, મુખ્ય પડકાર એ છે કે આપણે આ રોબોટિક ભવિષ્ય માટે એવી રીતે તૈયાર થઈએ કે જેથી માણસની જે ગરિમા છે, એની સ્વતંત્રતા છે, સામાજિક ન્યાય છે, એ બધું જ જળવાઈ રહે. ટેકનોલોજી આપણી સેવા માટે છે, આપણા પર હાવી થવા માટે નથી.
બરાબર.
આ સંતુલન જાળવવું એ જ સૌથી મોટો પડકાર છે, એમ વિન્ફિલ્ડ માને છે.
ચાલો હવે વિન્ફિલ્ડના જે મુખ્ય વિચારો છે એમાં થોડા વધારે ઊંડા ઉતરીએ. શરૂઆત કરીએ રોબોટની વ્યાખ્યાથી. આ રોબોટ શબ્દનો પોતાનો ઇતિહાસ પણ રસપ્રદ છે, ખરું ને?
હા, ખૂબ જ રસપ્રદ. આ શબ્દ કોઈ વૈજ્ઞાનિકે નથી શોધ્યો, પણ 1920માં કાર્લ ચાપેક નામના એક ચેક લેખક હતા, એમના નાટક RUR માં પહેલીવાર વપરાયો હતો અને એનો અર્થ થતો હતો મજબૂર શ્રમ અથવા તો ગુલામ જેવો.
ઓહ, પણ વિન્ફિલ્ડ સ્પષ્ટ કરે છે કે રોબોટ એ નથી કે એ કેવો દેખાય છે, રોબોટ એ છે કે એ શું કરી શકે છે, એટલે કે પેલી સેન્સ, થિંક, એક્ટ ક્ષમતા. દેખાવ કરતા કાર્ય મહત્વનું છે.
અને પેલી સ્વાયત્તાની વાત?
હા, એ પણ મહત્વનું છે. ઓટોનોમી એટલે કે સ્વાયત્તા એ કોઈ વસ્તુ નથી, એ એક સ્પેક્ટ્રમ છે. કોઈ રોબોટ પૂરેપૂરો માણસના કંટ્રોલમાં હોય તો કોઈક થોડા ઘણા નિર્ણયો જાતે લઈ શકે, તો કોઈ વળી ઘણા વધારે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે.
બરાબર. અને આધુનિક રોબોટિક્સની શરૂઆત ક્યાંથી ગણાય? આમ તો કૃત્રિમ જીવન બનાવવાનો વિચાર તો ઘણો જૂનો છે, ગ્રીક ઓટોમેટા કે જૂના યાંત્રિક રમકડા. પણ જે આધુનિક રોબોટિક્સ છે ને, એનો પાયો 1950-60ના દાયકામાં નંખાયો, ખાસ કરીને જ્યોર્જ ડિવોલ અને જોસેફ એંગલબર્ગરના યુનિમેટથી. એ પહેલો પ્રોગ્રામેબલ ઔદ્યોગિક રોબોટ હતો. પછી બીજા વિશ્વયુદ્ધ પછી સાયબરનેટિક્સનો જે વિકાસ થયો એણે પણ બહુ મોટો ભાગ ભજવ્યો. અને ડબલ્યુ ગ્રે વોલ્ટરના 1940ના દાયકાના પેલા ટોર્ટોઇઝ રોબોટ્સ હતા, એલસી અને એલ્મર, એમણે બતાવ્યું કે સાવ સાદા મશીનો પણ જટિલ જેવું વર્તન કરી શકે છે.
રસપ્રદ. તો હવે વાત કરીએ રોબોટ્સના પ્રકારો અને એમની અસરોની. ઔદ્યોગિક રોબોટ્સ કદાચ સૌથી વધુ જાણીતા છે, એમના વિશે મુખ્ય મુદ્દો શું છે?
ઔદ્યોગિક રોબોટ્સે ઉત્પાદનમાં તો ખરેખર ક્રાંતિ લાવી દીધી છે, ખાસ કરીને જે પુનરાવર્તિત કામો હોય એમાં એમની ચોકસાઈ અને ઝડપ અદ્ભુત છે. એટલે મુખ્ય ફાયદો ઉત્પાદકતામાં જબરદસ્ત વધારો.
હા,
પણ એની સાથે જોડાયેલો પડકાર છે રોજગાર પર અસર, ખાસ કરીને જે ઓછી કુશળતાવાળા કામો છે એમાં. વિન્ફિલ્ડનું કહેવું છે કે આનો ઉકેલ ટેકનોલોજીને રોકવામાં નથી, પણ જે લાભ થાય છે એનું યોગ્ય વિતરણ થાય અને કામદારો માટે નવી કુશળતા વિકસાવવાના રસ્તા શોધવામાં છે.
અને સર્વિસ રોબોટ્સ જે ફેક્ટરીની બહાર એટલે કે આપણી આસપાસ કામ કરે છે, ત્યાં શું અલગ પડકારો છે?
હા, અહીંયા પડકાર બિલકુલ અલગ છે. ફેક્ટરીનું વાતાવરણ કેવું હોય? નિયંત્રિત. જ્યારે સર્વિસ રોબોટ્સ, જેમ કે હોસ્પિટલમાં મદદ કરતા રોબોટ, ડિલિવરી ડ્રોન કે પછી વૃદ્ધો માટે સહાયક ઉપકરણો, એમને તો અનિશ્ચિત, સતત બદલાતા વાતાવરણમાં કામ કરવાનું હોય છે.
બરાબર.
અને સૌથી અગત્યનું, માણસો સાથે સુરક્ષિત રીતે, સહજ રીતે વર્તવાનું હોય છે. એટલે અહીંયા સલામતી, ભરોસો, પ્રાઇવસી જેવા નૈતિક મુદ્દાઓ વધારે આગળ આવે છે. અને રસપ્રદ વાત એ છે કે જાપાન જેવા પૂર્વના દેશોમાં આવા રોબોટ્સની સ્વીકૃતિ પશ્ચિમ કરતાં વધારે જોવા મળે છે, જે સાંસ્કૃતિક પાસા તરફ પણ ઇશારો કરે છે.
સ્વાયત્ત વાહનો એટલે કે સેલ્ફ ડ્રાઇવિંગ કાર્સ, એ પણ આ સર્વિસ રોબોટ્સનો જ ભાગ ગણાય, એમાં મુખ્ય જટિલતા કઈ છે?
હા, એ ફરતા રોબોટ્સ જ છે. મુખ્ય જટિલતા એ છે કે એમણે આસપાસના વાતાવરણને સતત સમજવાનું છે, ભવિષ્યમાં શું થશે એનું અનુમાન કરવાનું છે અને સેકન્ડના ભાગમાં નિર્ણયો લેવાના છે, અને એ પણ અત્યંત સુરક્ષિત રીતે. વિનફિલ્ડ અહીં ભાર મૂકે છે કે ટેકનિકલ પડકારો તો છે જ, પણ એની સાથે સાથે નૈતિક પ્રશ્નો, જેમ કે અકસ્માત થાય તો કોને બચાવવું અને કાયદાકીય પ્રશ્નો, જવાબદારી કોની ગણાય, આ બધું બહુ ગાઢ રીતે જોડાયેલું છે.
અને લશ્કરી રોબોટ્સ, એના વિશે ઘણી ચિંતાઓ વ્યક્ત થાય છે, ખાસ કરીને કિલર રોબોટ્સ જેને કહે છે, લીથલ ઓટોનોમસ વેપન્સ એટલે કે LAWs, એના પર વિનફિલ્ડનો શું મત છે?
જુઓ, આ મુદ્દે વિનફિલ્ડ અને બીજા ઘણા નિષ્ણાતો ખૂબ સ્પષ્ટ છે. એમનું માનવું છે કે માણસની કોઈ સીધી દખલ વિના જીવ લેવાનો નિર્ણય મશીનો પર છોડવો એ નૈતિક રીતે અત્યંત જોખમી છે.
બરાબર.
તેઓ આવા હથિયારો પર પ્રતિબંધ મૂકવા માટે આંતરરાષ્ટ્રીય સંધિઓની હિમાયત કરે છે. અહીં એક મોટો પડકાર એ પણ છે કે ઘણી ટેકનોલોજી ડ્યુઅલ યુઝ હોય છે, એટલે કે એનો નાગરિક ઉપયોગ પણ થઈ શકે અને લશ્કરી પણ, એટલે એનું નિયંત્રણ કરવું બહુ મુશ્કેલ બની જાય છે.
અને રોબોટ્સ એવા કામો પણ કરે છે જે માણસો માટે કદાચ ખતરનાક હોય અથવા જ્યાં જવું અશક્ય હોય.
ચોક્કસ. દાખલા તરીકે અવકાશ સંશોધન માટેના માર્સ રોવર્સ અથવા તો ઊંડા સમુદ્રનો અભ્યાસ કરવા માટેના વાહનો, પરમાણુ દુર્ઘટના થઈ હોય એવી જગ્યાઓની સફાઈ કરવી હોય કે પછી આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં બચાવ કાર્ય કરવું હોય,
હા,
આ બધી પરિસ્થિતિઓ રોબોટિક્સને એની સીમાઓ પાર કરવા માટે પ્રેરે છે. કારણ કે અહીં ટકી રહેવું, દૂરથી સંચાર કરવો અને જાતે નિર્ણયો લેવા, આ બધી ક્ષમતાઓ બહુ જ જરૂરી બની જાય છે.
આ બધાની પાછળ જે બુદ્ધિ કામ કરે છે એ કેવી રીતે કામ કરે છે? એઆઈ અને રોબોટિક્સનો સંબંધ શું છે?
એઆઈ એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ એ રોબોટ્સને શીખવામાં અને બદલાતા સંજોગો પ્રમાણે અનુકૂલન સાધવામાં મદદ કરે છે. વિનફિલ્ડ બે મુખ્ય અભિગમોની વાત કરે છે. એક છે ટોપ ડાઉન, જેમાં રોબોટ પહેલા આખી દુનિયાનું એક મોડલ બનાવે અને પછી વિગતવાર યોજના ઘડે. બીજો છે બોટમ અપ, જેમાં એકદમ સરળ પ્રતિક્રિયા જેવી વર્તણૂકોના સ્તર બનાવેલા હોય અને એમાંથી જ જટિલ વર્તન ઉદ્ભવે. ઘણા આધુનિક રોબોટ્સ આ બંનેનું મિશ્રણ વાપરે છે.
ઓકે.
પણ સૌથી મહત્વનો ખ્યાલ જે વિનફિલ્ડ આપે છે તે છે એમ્બોડીડ ઇન્ટેલિજન્સ, એટલે કે બુદ્ધિ ખાલી સોફ્ટવેરમાં કે કોમ્પ્યુટરમાં નથી હોતી. બુદ્ધિ રોબોટના ભૌતિક શરીર અને પર્યાવરણ સાથેની એની સતત ક્રિયાપ્રતિક્રિયામાંથી વિકસે છે.
ઓહો, જાણે અનુભવમાંથી શીખવું, ખાલી ગણતરીઓથી નહીં, અને માણસો સાથેની ક્રિયાપ્રતિક્રિયા, જેને HRI કહે છે, હ્યુમન રોબોટ ઇન્ટરેક્શન, એના વિશે શું?
આ ક્ષેત્ર પણ ખૂબ મહત્વનું બની રહ્યું છે, કારણ કે ભવિષ્યમાં રોબોટ્સ આપણી સાથે, આપણી વચ્ચે વધુને વધુ કામ કરશે. આપણે માણસોનો સ્વભાવ છે કે આપણે નિર્જીવ વસ્તુઓમાં પણ માનવીય ગુણો જોઈએ છીએ, જેને એન્થ્રોપોમોર્ફિઝમ કહેવાય.
હા, એવું થાય છે.
ડિઝાઇનર્સ આનો ઉપયોગ રોબોટ્સને વધુ સ્વીકાર્ય, વધુ સહજ બનાવવા માટે કરી શકે છે. પણ અહીં પેલી અનકેની વેલી વાળી સમસ્યા પણ છે. જ્યારે કોઈ રોબોટ લગભગ માણસ જેવો દેખાય પણ પૂરેપૂરો નહીં, ત્યારે એ વિચિત્ર અથવા તો અણગમો પણ પેદા કરી શકે છે. એટલે ડિઝાઇન અહીં બહુ નાજુક કામ છે. તો આ બધી ચર્ચામાંથી વિનફિલ્ડના કેટલાક મુખ્ય સંદેશો એકદમ સ્પષ્ટ થાય છે. પહેલું, ઓટોનોમી એક સ્પેક્ટ્રમ છે. રોબોટ્સ કાં તો પૂરા સ્વાયત્ત હોય અથવા તો પૂરા કંટ્રોલમાં, એવું નથી હોતું. ઘણા બધા સ્તરો હોય છે અને કયા સંદર્ભમાં વાત કરી રહ્યા છીએ એ મહત્વનું છે.
બરાબર. એટલે સ્માર્ટ રોબોટનો અર્થ હંમેશા માણસ જેવો બુદ્ધિશાળી નથી હોતો. બીજો મુદ્દો તમે કહ્યો હતો એમ્બોડીડ ઇન્ટેલિજન્સ.
હા, કે બુદ્ધિ માત્ર સોફ્ટવેરમાં નથી પણ શરીર અને પર્યાવરણના વાસ્તવિક અનુભવમાં છે. ત્રીજું, અને આ બહુ મહત્વનું છે, રોબોટિક્સ એક સામાજિક ટેકનોલોજી છે. એની સફળતા ખાલી ટેકનિકલ બાબત નથી, સમાજ એને સ્વીકારે છે કે નહીં, એ આપણા સાંસ્કૃતિક મૂલ્યો સાથે સુસંગત છે કે નહીં, અને માણસના કલ્યાણ પર એની શું અસર થાય છે એના પર પણ આધાર રાખે છે.
આ મુદ્દો મને લાગે છે કે આપણા દેશમાં, ભારતમાં ખાસ મહત્વનો છે. અહીં ટેકનોલોજીની સ્વીકૃતિ ઘણીવાર સામાજિક અને આર્થિક જરૂરિયાતો સાથે બહુ જોડાયેલી હોય છે. એટલે કદાચ ખેતીમાં કે આરોગ્ય ક્ષેત્રે મદદ કરતો રોબોટ વધુ જલ્દી સ્વીકાર્ય બને.
ચોક્કસ. ચોથો મુદ્દો છે નૈતિકતા અનિવાર્ય છે. એ કોઈ પાછળથી ઉમેરવાની વસ્તુ નથી, પણ શરૂઆતથી જ ડિઝાઇન અને વિકાસના દરેક તબક્કે એનો વિચાર થવો જ જોઈએ. અને પાંચમું, માનવ કેન્દ્રિત ડિઝાઇન. ટેકનોલોજી એવી હોવી જોઈએ જે માણસની જરૂરિયાતો અને ક્ષમતાઓને સમજે અને એને વધારે ઘટાડે નહીં.
અને એક છેલ્લો મહત્વનો મુદ્દો હતો, પારદર્શિતા અને સમજાવટ. જેમ જેમ રોબોટ્સ વધુને વધુ સ્વાયત્ત નિર્ણયો લેતા થાય, તેમ તેમ એ શા માટે એ નિર્ણય લઈ રહ્યા છે એ સમજાવી શકવા જોઈએ, ખાસ કરીને જ્યારે એ નિર્ણયોની અસર આપણા જીવન પર પડતી હોય.
બિલકુલ. પેલો બ્લેક બોક્સ અભિગમ, કે જ્યાં આપણને ખબર જ ના પડે કે નિર્ણય કેમ લેવાયો, એ ભરોસાપાત્ર નથી, ખાસ કરીને દવા, કાયદો, નાણાકીય સલાહ જેવા ગંભીર ક્ષેત્રોમાં તો નહીં જ.
વિનફિલ્ડના લખાણમાં કેટલાક વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય તેવા છે. દાખલા તરીકે રોબોટની વ્યાખ્યા પરનો એમનો વિચાર. રોબોટ એટલે જે અનુભવી શકે, વિચારી શકે અને કાર્ય કરી શકે. પણ આ વિચારવાનો ભાગ બહુ સ્માર્ટ હોવો જરૂરી નથી.
હા, આ વ્યાખ્યા છે ને, ઘણી બધી ફિલ્મોવાળી જે અવાસ્તવિક કલ્પનાઓ છે એને દૂર કરે છે. એ કહે છે કે રોબોટને ઉપયોગી થવા માટે માણસ જેવી જટિલ બુદ્ધિની જરૂર હંમેશા નથી હોતી. સાદી નિર્ણય લેવાની ક્ષમતાવાળા રોબોટ્સ પણ ખૂબ મૂલ્યવાન હોઈ શકે છે.
બીજો વિચાર રોજગાર વિશેનો છે, જે બહુ મહત્વનો છે. પ્રશ્ન એ નથી કે રોબોટ્સ આપણી નોકરીઓ છીનવી લેશે કે કેમ, પરંતુ પ્રશ્ન એ છે કે આપણે રોબોટ્સ અને સમાજને કેવી રીતે ડિઝાઇન કરી શકીએ જેથી તકનીકી પ્રગતિનો લાભ બધાને મળે.
આ છે ને આખી વાતને એક નવી રીતે જોવાની વાત છે. એ કહે છે કે ભવિષ્ય કોઈ પથ્થરની લકીર નથી, એ આપણા હાથમાં છે. આપણે કેવી નીતિઓ બનાવીએ, કેવી ડિઝાઇન પસંદ કરીએ, એના પર બધું નિર્ભર છે. જવાબદારી ટેકનોલોજી પર ઢોળી દેવાની નથી, આપણા પર છે.
અને વિશ્વાસ વિશેનો આ વિચાર પણ ગમ્યો. રોબોટ પરનો વિશ્વાસ ખરેખર રોબોટ વિશે નથી, તે એવા માણસો વિશે છે જેમણે તેને ડિઝાઇન કર્યો, બનાવ્યો અને તેનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું.
હા, આ ફરીથી પેલી માનવીય જવાબદારી પર ભાર મૂકે છે. ટેકનોલોજી પોતે સારી કે ખરાબ નથી હોતી, એની પાછળના જે માણસો છે, જે સિસ્ટમ્સ છે, એ જવાબદાર હોય છે.
અને છેલ્લે સમજાવટ વિશેનો આ મુદ્દો. સમજાવી શકાય તેવું રોબોટિક્સ એ કોઈ વૈભવ નથી, તે એવા રોબોટ્સ માટે આવશ્યકતા છે જે માનવ કલ્યાણને અસર કરતા નિર્ણયો લે છે.
બરાબર. જો આપણે સ્વાયત્ત સિસ્ટમ્સ પર, એટલે કે જાતે નિર્ણય લેતી સિસ્ટમ્સ પર ભરોસો મૂકવો હોય, તો એમની નિર્ણય પ્રક્રિયા પારદર્શક હોવી જ જોઈએ. આ વિશ્વાસ અને જવાબદારી બંને માટે પાયાની જરૂરિયાત છે.
તો આ બધી જે વાતો આપણે કરી, એ સામાન્ય માણસના રોજિંદા જીવનમાં કઈ રીતે ઉપયોગી થઈ શકે? આપણે આ જ્ઞાનનો શું ઉપયોગ કરી શકીએ?
જુઓ, ઘણી રીતે. પહેલું તો, આપણે બધા ગ્રાહક છીએ, તો આપણે વધુ જાણકાર ગ્રાહક બની શકીએ. જ્યારે કોઈ સ્માર્ટ કે એઆઈ પાવર્ડ વસ્તુ ખરીદીએ, ત્યારે માર્કેટિંગની ચળકતી ભાષાથી આગળ જઈને પૂછી શકીએ કે આની બુદ્ધિ ખરેખર શું કરે છે, એની મર્યાદાઓ શું છે.
હા, એટલે થોડા વધુ વિવેચક બની શકીએ.
અને સમાજમાં જે ચર્ચાઓ ચાલે છે એમાં ભાગ લેવા માટે.
ચોક્કસ. જ્યારે ઓટોમેશન અને નોકરીઓની વાત થાય, કે પછી સેલ્ફ ડ્રાઇવિંગ કાર કે ડ્રોનના નિયમોની વાત આવે, ત્યારે ખાલી ડર કે અતિશય ઉત્સાહમાં વહી જવાને બદલે આપણે તર્કબદ્ધ પ્રશ્નો પૂછી શકીએ. સલામતીના શું ધોરણો છે? જવાબદારી કોની રહેશે? સમાજના બધા વર્ગો માટે ન્યાયી છે? આ જાણકારી આપણને વધુ સારા અને સક્રિય નાગરિક બનાવે છે. અને જે લોકો આ ટેકનોલોજી બનાવે છે, જેમ કે એન્જિનિયર્સ કે ડિઝાઇનર્સ, એમના માટે પણ આ ઉપયોગી છે.
હા, એમના માટે તો ખૂબ જ. તેઓ માનવ કેન્દ્રિત અને નૈતિક સિદ્ધાંતોને પોતાની ડિઝાઇન પ્રોસેસના શરૂઆતના તબક્કાથી જ સામેલ કરી શકે છે. અને જે નીતિ ઘડનારાઓ છે, એમને પણ સ્પષ્ટ થાય કે રોબોટ્સ માટે કોઈ એક સમાન કાયદો ના ચાલે. દરેક પ્રકારના રોબોટ માટે એની ક્ષમતા અને સમાજમાં એની ભૂમિકા પ્રમાણે અલગ વિચારપૂર્વકના નિયમનની જરૂર છે.
ટૂંકમાં કહીએ તો, આ જાણકારી આપણને ટેકનોલોજીના માત્ર મૂક ઉપભોક્તા બનવાને બદલે એક જાણકાર અને સક્રિય સહભાગી બનવામાં મદદ કરે છે. ખરેખર આ ખૂબ જ ઊંડાણપૂર્વકની અને આંખ ખોલનારી ચર્ચા રહી. આ બધી જ વાતચીત પછી તમારા માટે વ્યક્તિગત રીતે સૌથી મહત્વની શીખ કઈ રહી? શું તમને સૌથી વધુ સ્પર્શી ગયું?
મારા માટે જે સૌથી મહત્વનો મુદ્દો ઉભરી આવ્યો તે એ છે કે રોબોટિક્સનું ભવિષ્ય કોઈ ટેકનોલોજી દ્વારા પૂર્વ નિર્ધારિત નથી, એ પથ્થર પર લખાયેલું નથી, એ આપણે માણસો દ્વારા લેવાતા સભાન નિર્ણયો પર આધારિત છે. આપણે કેવી ડિઝાઇન પસંદ કરીએ છીએ, કેવી નીતિઓ બનાવીએ છીએ, કયા મૂલ્યોને પ્રાધાન્ય આપીએ છીએ, એના દ્વારા ભવિષ્ય ઘડાશે. અને આ આખી પ્રક્રિયામાં નૈતિક વિચારણા એકદમ કેન્દ્રમાં હોવી જોઈએ. આપણે ટેકનોલોજીને આકાર આપવાનો છે, એનાથી નિષ્ક્રિય રીતે આકાર પામવાનું નથી.
અને મારા માટે સૌથી રસપ્રદ અને આમ કહો તો આશ્ચર્યજનક બાબત એ રહી કે કેવી રીતે એકદમ સરળ નિયમો અને નાની નાની ક્રિયાપ્રતિક્રિયાઓમાંથી પણ ખૂબ જટિલ અને બુદ્ધિશાળી લાગતું વર્તન ઉદ્ભવી શકે છે. જેમ કે પેલું સ્વાર્મ રોબોટિક્સનું ઉદાહરણ, એ ખરેખર બુદ્ધિની પ્રકૃતિ વિશે જ આપણને નવેસરથી વિચારતા કરી દે છે અને એ પણ યાદ અપાવે છે કે ઉકેલો હંમેશા જટિલ જ હોવા જરૂરી નથી.
અને અંતે એક વિચાર જે આપણે શ્રોતાઓને વિચારવા માટે છોડી જઈએ. જેમ જેમ રોબોટ્સ વધુ ને વધુ સ્વાયત્ત બનતા જશે, એટલે કે પોતાના નિર્ણયો જાતે લેતા થશે, તેમ તેમ જવાબદારીનો જે ખ્યાલ છે એ પોતે કેવી રીતે બદલાશે? શું આપણે ક્યારે એવી પરિસ્થિતિમાં આવીશું જ્યાં આપણે મશીનોને એમના કાર્યો માટે કદાચ નૈતિક રીતે પણ જવાબદાર ઠેરવી શકીએ, ભલે એમની પાસે માણસ જેવી ચેતના કે ઈરાદો ન હોય? આ પ્રશ્ન ભવિષ્યમાં વધુ ને વધુ ગંભીર અને મહત્વનો બનતો જશે એવું લાગે છે.
બરાબર, આ વિચાર સાથે આજની જ્ઞાનગોષ્ઠી અહીં સમાપ્ત કરીએ છે. ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.